અને ભગવાને આટલી ઉદાર દ્રષ્ટિ છે માટે ભગવાન આપણી પોતાની સમક્ષનો વિચાર કરો. કોઈ આપણી બહુ પ્રશંસા કર્યા કરતો બહુ પ્રશંસા કર્યા કરતો હોય તો આપણને બહુ ગમશે. બીજો માણસ છે આપણા દોષ જ બતાવ્યા કરતો હશે, દોષ બતાવ્યા કરતો હશે, એ જરાય નહીં ગમે, નકામો છે, ગાળો ભણવાનું મન થશે, એની સાથે ઝઘડો કરવાની ઈચ્છા થશે. કેમ? નકામો છે, ગમે તેમ બોલે. ભગવાનનો એક એક સદગુણ જુઓ. આટલા અપરાધ કર્યા હોય, આટલા પાપ કર્યા, ભગવાનની એવી ઉદાર દ્રષ્ટિ છે, કશું નહીં. પરમ ઉદાર ધ્યાન દ્રઢ ભૃકુટિ. મહારાજ મારા કોટી છે પણ એક ધરશો નહીં, તમે પૂર્ણ પ્રેમ દયાળુ. જો સદગુરુની અંદર દોષ દેખાતા હોય તો પણ તારામાં કેટલા છે ને જો. એટલે શરણે જતા પહેલા પોતાના દોષને, અને જેની સામે તમે આંગળી કરો છો એ તો એક જ આંગળી એની તરફ જાય છે, પણ તમારા તરફ વળેલી એ દોષો વાળી ત્રણ આંગળીઓ. જે સામી વ્યક્તિમાં તમે દોષ જોવાની વૃત્તિ રાખો છો એ દોષ માટે તમારી જાતને પહેલા ત્રણ વાર તપાસો, અને પછી એક વાર એના દોષ તરફ તમે લખશો. સદગુરુ ગુરુ અને શિષ્ય વચ્ચેના જે સંબંધમાં સમજણ એ બહુ અગત્યની વાત. માણસ સમજણ ગુમાવી બેસે ને તમે કઈ જ નહીં. સમજણ સિવાય પ્રાપ્ત થયેલું પણ એ ભોગવી શકતો નથી. ગમે એટલું કિંમતી હશે પણ એ સમજી નહીં શકે આ વસ્તુ છે શું. પણ જો સમજણ કેળવી હશે તો નાનામાં નાની બાબતની અંદરથી પણ એ પોતાનું કામ કાઢી લે. અને સમજણ નહીં હોય તો સંપત્તિ પડી લેશે તો એનો સદુપયોગ નહીં કરે, અને કરશે તો એનો દુર્વ્યય દુરાચારની અંદર વેડફી નાખે. જીવનને ક્યાં વેડફી નથી નાખતા? ડગલે ને પગલે ખોટી વૃત્તિઓ વ્યસનો વાસનો માત્ર વેડફવાનું. તો એ ન વેડફાઈ જાય એના માટે સમજણ કેળવવી પડે. મારા જીવનનો કેવો ઉપયોગ કરું, સમયનો મારો હું ક્યાં અગાડી ઉપયોગ કરું, મારા સમયને હું કેવી રીતે વાપરું છું એ માણસ પોતે વિચારે. તરવો તો છે સમજણ, અને આવી સમજણ હશે ને તો જ આપણી જાતે આપણે તરી સદગુરુના. પણ પોતાને જ ખબર નથી પડતી, પોતાને જ સમજણ નથી પડતી કે હું ડૂબી રહ્યો છું તરી રહ્યો, હું બહાર ઉતરી રહ્યો છું કે ડૂબી રહ્યો છું, એને ખબર નથી પડતી. છેલ્લી ઘડી સુધી ખબર નથી પડતી, અને જયારે છેલ્લો શ્વાસ હોય અને આમ ગળું ઘૂંટાતું હોય ત્યારે એમ થાય ઓ નકામું ગયું જીવન, ડૂબ્યો. પણ પોતાની જીવન નાવડીની અંદર કંઈક બાફું પડ્યું છે દુરાચારનું, વ્યસનનું, કોઈક પણ ખોટી વૃત્તિનું, એની સામું ન જોયું. અને દુનિયાની સામે જોયા કર્યું કે આ બધા પણ એટલે તારી તારી નાવડીમાં પાણી ભરાયું ના તું ડૂબ્યો ડૂબ્યો ના, પેલો પેલો ડૂબે છે એ ભલે ડૂબતો પણ તારી જાતનું તો છિદ્રાન્વેષી છે. બીજાનું છિદ્ર જોઈ શકે પણ પોતાની નાવડીમાં છિદ્ર પડી હોય ન જોવે એ ડૂબે જ માને. તરવો તો છે જીવનમાં સાચી સમજણ કેળવી હશે ને તો જ તરી શકાશે, ને તો માણસ ડૂબવાનો. છિદ્ર જોતા પેલા વિચાર કર, મારે ત્યાં મારા ઘરમાં કેટલા બાખા પડ્યા, મારામાં શું પરિવર્તન લાવવાની જરૂર. આટલું જ જો મળી જાય તો મારા તો કે છે તરવો તો છે સમજણમાં એ મન વિચારે રહી. વાત ત્યાં જ આવી, પાછળનું ચરણ તો મને ખબર, આપણે તો આગળ આગળના ચરણની વાત કરી. તરવો તો સમજણમાં એ, પણ પાછળ બાપજીએ કહી દીધું મન વિચારે રહી. સતત મનની સાથે સારા વિચારોનું અનુસંધાન હોવું, સદવિચાર હશે આપણા મનમાં, સત્સંગ દ્વારા કે કોઈ પણ રીતે ભગવત પરાયણ દ્વારા મન સારા વિચારો તરફ હશે, તો જ આપણે જીવનને સફળ બનાવી શકીશું અને તો જ પાર ઉતરીશું. અને પાર ઉતરવાનો એક જ માત્ર ઉપાય, બસ મન વિચારે, મનને સતત વિચારમય રાખવું, મનને નવરું ના પડે, મનને કામ થતું, ભલે શરીરથી શરીરનું કામ કરે પણ મનથી મનનું કામ લો. શરીર જો નવરું બેસી રહેશે તો કશું કામ નહીં કરે તો એ માંદું પડે, રોગ આવે. એમ મન પણ જો નવરું પડી રહેશે ને, ખાલી બેસી રહેશે તો મનમાં પણ મનના જે રોગ હશે આવશે. એટલે મન વિચારે નહીં, મનને વિચારમાં જ રાખો, નવરું ના પડવાનું, સતત કામ થવું. જેટલું મનને કામ થતું એટલું જ મન સ્વસ્થ થશે, એટલું સાત્વિક અને એટલું સમૃદ્ધ શક્તિશાળી. જીવનમાં પણ જો શરીરને સારું રાખવું હોય ને તો જે કોઈ કાર્ય હોય ને એનાથી સહેજ પણ દિવસો નહીં, આરામ કરવાની વૃત્તિ સહેજ ના રાખ. જેટલા તમે વ્યસ્ત રહેશો ને એટલું જ શરીર સમૃદ્ધ રહેશે, અને જેટલા શરીરથી નવરા બેસી રહેશો ને એટલું જ શરીર ખતમ થઈ જશે, નકામું થઈ જશે, ખોખલું થઈ જશે. ખોખું કહીએ છીએ શરીર અને મન બંનેને સતત પ્રવૃત્ત રાખો. ભલે પ્રવૃત્તિ ગમે તે કરો પણ એ પ્રવૃત્તિની અંદર તમારી નિસ્પૃહતા અકિંચનતા એ પહેલી બની ગઈ. માતે સંગોસ્ત અકર્મણ, બીજા અધ્યાયની અંદર ભગવાન કર્મ કર, કર્મના ફળની ઈચ્છા ને રાખી, પણ છતાંય તું એમને કર્મ કરવાનો નથી, પણ એનો એક જ લક્ષ્ય રાખ કે આળસની મૈત્રી ક્યારેય કરીશ નહીં. મન વિચારે, મનને સતત સારા વિચારોની સાથે, અને જેટલા વિચારો સારા સમૃદ્ધ વિચારો હશે એટલા વિચારોનો ભંડોળ થશે. જેટલો સારા વિચારોને આપણે ભેગા કરીશું અને જેમ જેમ વિચારો સારા વિચાર તરફ આપણે ઢળતા જઈશું, સારા વિચાર એમ વૃત્તિઓ પણ એવી સારી શાંત અને સાત્વિક બનશે. વિચારો ઉપર આધાર, મનના વિચારો ખોટા હશે ને તો વૃત્તિઓ પણ ખોટી, મન પણ નકામું, જીવન પણ નબળું નકામું થવાનું. પણ જો એ મન કોઈ પણ હિસાબે સારા વિચારો કરે તો મન સમૃદ્ધ થશે, અને એનાથી આત્માને પુષ્ટિ મળશે, બળ મળશે, આત્મોન્નતિ. પણ જો ખરાબ વિચારો હશે તો અધોગતિ જ થવાની. આત્મોન્નતિને માટે પણ મારા શ્રી આજ્ઞા કરી મન વિચારે, સમજણપૂર્વક મનને વિચારમાં રાખો. આ વસ્તુ ક્યાંથી મહારાજે ચિંતન કર્યું છે અને આપણા માટે કેટલી સરસ સરળતા મૂકી આપી છે. જય મહારાજ. જો આ જીવન તરવું છે, ભવસાગર પાર ઉતરવો છે, તો સમજણમાં હે મન વિચારે રહે, સમજણપૂર્વક મનને વિચારમાં રાખજો, બહાર નકાળો. અને જો બહાર કાઢ્યું તો એ આ જગતના તાપથી ઓગળી જવાનું, ઓગળી નહીં બળીને ખાક થઈ જવાનું. મનની વૃત્તિઓ જેવી આપણે કેળવી હશે એવું જીવન બને. એટલે મન ઠરે તો માણેક ઠારી, મન ઉછાળા કે પોતાના શ્રી મુખે, મન શાંત રહેશે ત્યાં સુધી સાત્વિકતા આપણી સદગતિ. પણ જો વાંદરાની માફક ચંચળ રહ્યું તો આ ડાળેથી પેલા ડાળે ને આ ઝાડથી પેલા ઝાડે ને ગમે એટલું કુદાકૂદ કરશો તો પણ પેટ નહીં ભરે. વાંદર વૃત્તિ ક્યારેય પણ તમે સ્થિર નથી, ક્યારે પણ જીવનમાં શાંતિ. જીવનને પાર ઉતારવા માટે, જીવનને તરવા માટે આપણને મનનો ઉપયોગ કેવો કરવો, મનને કેમ વાપરવું, મનને કેવી રીતે વ્યસ્ત રાખવું, એ બાબત બાબજી આપણને આપી. અને આજે બધા સાધનો આપ્યા, રેરંકા, ભમર ગુફા, ત્રિવેણ, ત્રિકુટી, એ બધાની સાથે મહારાજ એટલો સરસ સંબંધ જો. અને તમે જ્યાં તમારી અંતઃકરણની વૃત્તિઓને શુદ્ધ રાખશો ને, ત્યાં તમારું મમત્વ પણ, મમત્વ એ પણ એ ત્યાં ઢળી જશે. જ્યાં રેરો છે ત્યાં મમો જાય. રે રક્ષા તો રેરો મમ્મા સહિત. આમ વૃત્તિઓને જેટલી આત્માકાર બનાવીશું ને, એટલે પોતાની પોતાનું અહમ, પોતાનું સ્વ પણ એની તરફ, એની પાછળ. જ્યાં રેરો છે ત્યાં મમત્વ પણ ત્યાંનું ત્યાં જ પહોંચી જશે. અગ્નિ બીજરો રામ સત્ત, અને એની પાછળ મ એટલે હું, મારા પણ માયા એના બંધન, એ પણ છૂટતા 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 એ મ પણ રની સાથે, રણની પાસે પહોંચી જશે. અને ર ને મ બે ભેગા થતા રામ થઈ જશે, આત્મારામ સુધી પહોંચતા તે જેવા. એ ત્રિકુટી અને ત્રિવેણીમાં રામને પણ આ રીતે છે, સતત રમતી વૃત્તિઓ આત્માની સાથે, અને એનો સતત એના સ્પંદનો રેરંકા, જેમ એક ઘંટ વાગે અને એમાંથી એક શબ્દ નીકળે, એનો ઘંટનો રણકો નીકળે, અને રણકો એ નીકળ્યા પછીથી ધીમે 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 ગુંજ્યા કરતું હોય, એના સ્પંદનો આવ્યા કરતા, અને પાછળ થોડાક સમય સુધી એના અવાજ ઘમ 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 આમ સંભળાયા કરતું હોય. એમ અંતઃસ્ફુરણાની અંદર આત્માની સાથે અનુસંધાનમાં રેરંકા, એનો જે ધ્વનિ ઉત્પન્ન થાય, એના સ્પંદનો, અને સ્પંદનોની સાથે પોતાની વૃત્તિઓ એમાં ઉતારી દઈને, અને જેમ સાત્વિક અદ્રશ્ય સ્પંદનો અવાજના એના મોજા, એમ આત્માની જે ઉર્જા છે, એની શક્તિ છે, એની અંદર પણ એના સ્પંદનો પણ એ કર્યા કરતા સાત્વિક, અને એની અંદર મ ઉમેરાઈ જાય, મમત, હું પણ પોતાના એ રેરંકારની વૃત્તિની અંદર પોતાને સમાવી સમાવી દીધો રાની અંદર, અને એની સાથે તમે ત્રિવેણીની અંદર, એ ત્રિકુટીની અંદર આ રીતે આ ઉપાયથી તમે તરી શકો, એ ઉપાય માર્ગ પણ બતાવી દે, સાધન ને સમજણ પણ આપી દે છે, આ રસ્તે આ રીતે અંદર. કેટલી સરસ વાત કે રે રંકા, એમને રે રંકા એટલે શું સમજાય? પણ જે સાત્વિક ભાવોના પંદરોની અંદર આપણે ભળીશું, એમાં ડૂબી જઈશું, એમાં નાહવા માટે ઉતરીશું, તરવેણી કહ્યું, અને રે રંકારના સ્પંદનોની અંદર ઉતરે, એનાથી ભીંજાય, એને સ્પર્શે, એટલે આ ઉપાય વડે એ સ્પર્શે.